તારીખ 21/6/1995 શ્રી મદ્રાજચંદ્ર પત્રાંક 195 અને 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભરૂચમાં પ્રવચન.
વચનામૃત પત્રાંક 195 આનું 260 મૂળ ગ્રંથમાં 260 નંબરનું પાનું છે. ઉપાલદેવના 24મા વર્ષે લખાયેલો આ પત્ર છે. પત્રનો વિષય છે કે જેને આ સંસારના સર્વ દુઃખથી છૂટવા માટેનો માર્ગ કે ઉપાય, માર્ગ એટલે ઉપાય, ઈલાજ પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ હોય એને સર્વપ્રથમ શું કરવું. બહુ ટૂંકી ભાષામાં આપણે એમ કહ્યું કે જેને સંસારથી પરિમુક્ત થવાની ઈચ્છા થઈ હોય એને સૌ પહેલા શું કરવું, ક્યાંથી શરૂ કરવું, મુક્ત થવા માટેના ઉપાયમાં શરૂઆત ક્યાંથી કરવી, એ સમજાવવા માટે એમને આ પત્ર લખ્યો છે. કોને લખ્યું છે ખ્યાલ છે? નામ નથી કે 195 માં નામ નથી, 86 માં પણ નામ,
195
પત્ર મથાળામાં આત્મસ્વરૂપ ને એક વિશિષ્ટ પ્રકારના નમસ્કાર કર્યા છે. સત સ્વરૂપ ને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. સત સ્વરૂપ એટલે આત્મા, સતનામ ત્રિકાળ રહેનાર, શાશ્વત રહેનાર એવું જે આત્મસ્વરૂપ છે, મૂળ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ છે, તેને અભેદ રૂપે, એટલે હું પોતે જ છું, કોઈ બીજાને હું નમસ્કાર નથી કરતો, મારા સ્વરૂપમાં અભેદ ભાવમાં લીન થઈને, એકાગ્ર થઈને અનન્ય ભક્તિએ બહુમાનથી, કેમ કે ગુણ નિધાન છે, આત્મા છે, એમાં અનંત ગુણ રહેલા છે અને ગુણ પ્રત્યેનું જે બહુમાન છે, એટલે ગુણ નિધાન એવા સત સ્વરૂપને અનન્ય ભક્તિએ, અનન્ય ભક્તિ એટલે એક જેવી, એના જેવી બીજી કોઈ ભક્તિ, અન્ય ભક્તિ ન હોય, એની બરાબરની કે એથી વધારે અન્ય ભક્તિ ન હોય, એવી જે અનન્ય ભક્તિ એ પ્રકારથી હું નમસ્કાર કરું છું. પોતાના ગુણ સ્વરૂપ, પરમાત્મ સ્વરૂપ, એ ગુણ સ્વરૂપ આત્મા છે, એ આત્માનું પરમ સ્વરૂપ છે અને એ જ પરમાત્મ સ્વરૂપ છે. એ પોતાના પરમાત્મ તત્વમાં લીન થઈને, ઉત્કૃષ્ટપણે લીન થઈને નમસ્કાર કરું છું. એટલું મથાળાના વચનામૃતનો શબ્દાર્થ છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. માર્ગ એટલે ઉપાય, સંસારથી છૂટવાનો ઉપાય. સંસારથી છૂટવાનો ઉપાય એટલે જન્મ મરણથી છૂટવાનો ઉપાય. જન્મ મરણથી છૂટવાનો એટલે જન્મ મરણના કારણભૂત એવા જે જીવના દુષ્ટ પરિણામો, દોષિત પરિણામો, તેનાથી છૂટવાનો ઉપાય. આખી લિંક છે. સંસારથી છૂટવું એટલે સંસારના પરિભ્રમણથી છૂટવું અને સંસારના સર્વ દુઃખોથી, જન્મતા વખતના, મરણતા વખતના, ટેન્શનના અને કોઈ પણ પ્રકારના આધિ વ્યાધિ અને ઉપાધિના, સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી છૂટવું હોય એને, એવો ઉપાય જેને પ્રાપ્ત કરવો હોય એને માર્ગ કહે છે. એવો માર્ગ પ્રાપ્ત કરવાની, એવો ઉપાય પ્રાપ્ત કરવાની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, કોઈને થઈ હોય કે મારે હવે દુઃખી નથી થવું અને મને કોઈ પણ પ્રકારનો દુઃખ ન જોઈએ, એક પ્રકારનું નહીં, કોઈ પણ પ્રકારનું દુઃખ ન જોઈએ અને કદી પણ ન જોઈએ, એનો કોઈ ઉપાય કે માર્ગ છે કે નહીં, એ માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ હોય એને માટે કૃપાળુદેવે આ પત્ર લખ્યો છે. જોકે કોઈ પણ માણસને પૂછો કે આપણે પૂછીએ કે તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ ન જોઈએ એવું તમે ઈચ્છો છો, તો કોઈ ના નહીં પાડે. લાખ કરોડમાંથી એક માણસ પણ ના નહીં પાડે, દુઃખ નથી જોઈતું, તો બધાને દુઃખ નથી જોઈતું. અને હંમેશના માટે સુખી થવું છે કે હા, શું કરવા કોઈ બી દુઃખી થવું જોઈએ, એની પણ આપ આપશે બધા જ. હંમેશને માટે સુખી થવું છે, એમાં અધૂરા સુખી થવું છે કે પૂરા સુખી થવું છે? તો પૂરા સુખી થવું છે. એવી કોઈ દશા હોય તો તે મોક્ષ દશા છે. એટલે અવ્યક્તપણે તો મોક્ષ દશા બધા જ જીવો ઈચ્છે છે, વ્યક્તપણે એ મોક્ષ કેવો છે એ ખબર નથી અને એના ઉપાયની ખબર નથી, માર્ગની ખબર નથી. અવ્યક્તપણે તો બધા જ ઈચ્છે છે. ફક્ત જે સુખને ઈચ્છે છે એ સુખના સ્વરૂપની ખબર નથી, એ મોટી ટ્રેજેડી છે. જોઈએ છીએ હંમેશના માટે સુખ, પણ એ સુખ કેવું એનાથી જીવ અજાણ છે. એટલું જ નહીં પણ સુખની બાબતમાં જે કાંઈ સમજ છે, જે કાંઈ નિશ્ચય છે, એ ખોટો નિશ્ચય છે, વિપરીત નિશ્ચય છે, મિસકોન્સેપ્ટ છે, એ પણ આ પરિસ્થિતિની ટ્રેજેડી છે. અને એટલા માટે અવ્યક્તપણે બધા સુખને ઈચ્છતા હોવા છતાં કહ્યું એવું પૂરેપૂરું અને કાયમી એ સુખ મળતું નથી, ઊંટાનું દુઃખ પ્રાપ્ત થાય છે. કેમ કે એ સંબંધનો નિશ્ચય બરાબર નહીં હોવાથી ઉપાય પણ બરાબર નથી, એટલે સુખ મળતું નથી. ઊંટાનું સુખને બદલે દુઃખ મળે. અહીંયા તો લોકોને ઓઘે ઓઘે પણ ખ્યાલમાં છે કે ધર્મ કરે તો સુખી થાય, મુક્ત અથવા મોક્ષ જાય. જો ધર્મ કરે તો મુક્તિ મળે, તો ધર્મનો માર્ગ છે એ સારો માર્ગ છે એમ સમજીને બધા કરે છે. એની અંદર તકલીફ એ ઊભી થઈ છે કે બધા એક પ્રકારના સાધન નથી કરતા. કોઈ ઘણા શાસ્ત્રો વાંચીને શાસ્ત્ર જ્ઞાન કરે છે, તો કોઈ વ્રત નિયમ ઉપવાસ જપ તપ કરે છે, તો કોઈ પૂજા ભક્તિ કરે છે, તો કોઈ દયાદાન કરે છે, કોઈ જાત્રા વગેરે કરે છે, અનેક જાતના વિધવિધ ઉપાય ચાલે છે. એ સંબંધીમાં અમૂલ્ય માર્ગદર્શન એમણે અહીંયા આપ્યું છે કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેને બીજા બીજા બધા સાધનોના વિકલ્પો મૂકી દેવા. બધા વિકલ્પો મૂકી દેવા એટલે કોઈ પણ પ્રકારના ધર્મ સાધન કરવાના વિકલ્પો મૂકી દઈને અમે જે કહેવા માંગીએ છીએ ત્યાંથી શરૂ કરવું. ક્યાંથી શરૂ કરવું એ પ્રશ્નનો ઉત્તરરૂપ છે ને આ પત્ર છે, ત્યાંથી શરૂ કરવાની વાત છે કે બધા વિકલ્પો. બધા વિકલ્પો એટલે શું? અન્ય પ્રકારના સાધન સંબંધીના બધા વિકલ્પો મૂકી દઈને છોડી દઈને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. કયો વિકલ્પ? ફરી ફરી એટલા માટે લીધું કે એ વિકલ્પ જરાક લાંબો ચાલ છે, ખાલી વિચારામીને નહીં છૂટી જાય, એ વિકલ્પ જરા લાંબો ચાલશે અને ફરી ફરીને આવશે ને આવો જરૂરી પણ છે. કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી. અનંતકાળથી જીવનું એટલે મારું, જીવ એટલે થર્ડ પર્સન નથી લેવાનું, પોતાની જાતને ઇન્વોલ્વ કરવાની છે આ વિકલ્પમાં. કે અનંતકાળથી મારા જીવે પરિભ્રમણ કર્યું, અનેક ભવ ભવાંતર 84 લાખ યોનિમાં જન્મ મરણ કરતો આવ્યો છે, છતાં તેની નિવૃત્તિ એટલે નાશ કાં થતો નથી, એ જન્મ મરણ કેમ મટતા નથી, અને તે શું કરવાથી મટે, શું કરવાથી એ પરિભ્રમણ મટે, જન્મ મરણ મટે, આ જે વિકલ્પ છે એની પાછળ લાગી જવા જેવું છે. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. આ જે ઉપર વાક્ય કહ્યું એની પાછળ લાગી જાય એ જ ફરી ફરીને એ વિકલ્પ આવે તો સમજાશે કે આમાં ઘણી ઊંડી વાત છે, ઘણો ઊંડો અર્થ આમાં સમાયેલો છે. અને એ વાક્યમાં કહેલી ચિંતના કર્યા વિના એ ચિંતાનો વિષય થઈ પડવો જોઈએ. જેમ કોઈ ઉપાધિ આવી પડે તો ચિંતા થાય છે, રોગ આવી પડે તો વ્યાધિની પણ ચિંતા થાય છે, એમ આ જન્મ મરણનો રોગ છે, ભાવરોગ છે અને બહુ મોટો રોગ છે, બહુ જૂનો ક્રોનિક થયેલો રોગ છે અનાદિનો, એ રોગની ચિંતના એની ચિંતા કર્યા વિના કોઈ સંસારથી મુક્ત કરવાનું ગમે તે સાધન અપનાવે એ સાધન ફળીભૂત થવાની સંભાવના નથી, એમ કહેવાનો એ આશય છે.
અમારામાંથી કોઈ વ્રત કરતું હોય, કોઈ પૂજા કરતું હોય, કોઈ ભક્તિ કરતું હોય, કોઈ શાસ્ત્ર વાંચન કરતું હોય તો અત્યારે શું એ બધું છોડી દઈને પછી આ જ કરવાનું છે?
એ થાય કે ન થાય આ થવું જોઈએ. થાય તો એમાં બહુ વાંધો નથી, સાથે સાથે આ થતું હોય તો, પણ આ ન થતું હોય નહીં થાય તો વાંધો છે, અને આ થતું હોય નહીં ન થાય તો એનો વાંધો નથી. આમ ને આ બહુ જરૂરી છે. આ જે સ્ટેજ છે મુમુક્ષુની પ્રાથમિક ભૂમિકાનો આ સ્ટેજ છે અને એ અત્યંત જરૂરી છે. કૃપાળુ દેવનો જે જ્ઞાન છે આ વિષયનું એ માત્ર પુસ્તકમાંથી સમજેલું જ્ઞાન નથી, પુસ્તકમાંથીને પ્રાપ્ત કરેલું જ્ઞાન નથી, અનેક ભવ ભવાંતરના અનુભવનો નિચોડ છે, અનેક ભવ ભવાંતરના અનુભવનો નિચોડ છે. ઘણા અનુભવ લીધા પછી આ વાત એમણે કરી છે, કેમ કે એમને પોતાને પૂર્વ ભવનું જાતિ સ્મરણનું પણ જ્ઞાન હતું, સ્મૃતિ હતી, અને એમણે બીજા આ સાધન કર્યા વિના બીજા સાધન અને બીજો પરિશ્રમ તંતોડ પરિશ્રમ કરેલો છે અને છતાં નિષ્ફળ ગયા છે. ત્યાર પછી વ્યવસ્થિત રીતે આ સ્ટેજમાં પ્રવેશ થયા પછી એમની પ્રગતિ થઈ અને પછી આ વાત લખે છે, એમ સમજવા યોગ્ય છે. એટલે માત્ર પુસ્તક જ્ઞાનની વાત નથી, આ અનુભવ જ્ઞાનની વાત છે અને એ પણ બહુ બહોળા અનુભવ પછીની વાત છે. કઈ રીતે થઈ રહ્યું છે એ પણ આમાંથી આ ચિંતનામાં આવશે એટલે એ પ્રશ્ન ઉઠશે. આ કેમ થયું છે, કેમ થઈ રહ્યું છે અને મટે તો કેવી રીતે મટે, શું કરવું જોઈએ, આ સંબંધીમાં ઘણું ઊંડા જવાનું બનશે જો એની ચિંતા બરાબર લાગુ પડશે તો. જેમ કોઈ રોગ ન મટે તો આપણે ઘણી દવાને ઘણા ડાક્ટર બદલીએ છીએ કે નહીં, રોગનો માટે તો શું કરીએ છીએ કે ડાક્ટર બદલીએ ને ડાક્ટર બદલીએ તો દવા તો બદલાય છે. આમાં પણ જો ચિંતા ખરેખર લાગુ પડશે, લાગુ થઈ જશે, તો કોઈ નાની પુરુષ વૈદ કે જે ડાક્ટર જે ગણીએ એને કહીએ, એને શોધવા જવું પડશે, એની ખોજ ચાલશે, એની પાસે જવાનો વારો આવશે અને એ સમજાવશે કે તારા ભવરોગનું કારણ આ છે. જેમ રોગનું નિદાન કુશળ વૈદ કરે છે, એક્સપર્ટ ડોક્ટર, એવી રીતે જ્ઞાની પુરુષ ભવભ્રમણનું નિદાન પણ કરશે અને એનો ઈલાજ અને માર્ગ પણ બતાવશે. પણ એ ચિંતના પૂર્વક ગયો હશે તો જ્ઞાની પુરુષ પાસે, નહીતર જ્ઞાની પુરુષને કોઈ વાર નથી મળ્યો કોઈ ભાવમાં આ જીવ, એવું તો કઈ નથી. પણ એને ચિંતા કર્યા વગર એની વાત સાંભળી તો એ વાત એક કાને સાંભળીને સીધી બહાર નીકળી ગઈ. કેમ કે ચિંતામાં આવ્યો નહીં, એટલે જે વાત એને પકડી રાખવી જોઈએ પકડી ના રાખી શકે. આમ બીજું છે. પણ તમારા પ્રશ્નમાં શું આશય છે? પરિભ્રમણનું કારણ જાણવું છે, બરાબર છે. તો પ્રશ્ન એ છે કે આવી ચિંતા થઈ અને જાણવું છે કે એવી ચિંતા થયા વિના જાણવું છે? કેમ કે આની અંદર એક વાત લખ્યું છે કે તમારે સઘળાએ આ જ ચિંતા કેમ થાય તે શોધવાનું છે, ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે. શું લખ્યું છેલ્લે એમણે? શું લખ્યું પત્રમાં? કે તમારે સઘળાએ, કોઈને બાદ નથી રાખ્યા, બધા મુમુક્ષુમાં તમારે સઘળાએ બધાને એક જ વાત છે, એ જ શોધવાનું છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયું છતાં તેની નિવૃત્તિ કેમ ન થઈ, શું કરવાથી થાય, એની ખોજમાં, એની ચિંતનામાં ઊંડા ઉતરવાનું છે અને ત્યાં સુધી કે ઝૂરણા ઊભી થાય ત્યાં સુધી એમ કહેશે. તો એ પરિસ્થિતિમાં આવીને એ સમજવું, બીજું સમજવું છે, આગળની વાત સમજવી છે કે પહેલા સમજી લેવી છે? પહેલા સમજવાને ના પાડી છે. આપણે તેમની આજ્ઞાએ ચાલવું છે ને, તો પહેલા સમજવાને ના પાડી છે. અને એટલા માટે પંકજભાઈએ પ્રશ્ન પૂછ્યો કે પહેલા બીજું બીજું કરતા એ છોડી દેવું ખાબ, પછી બીજું શું જાણવું કે શું કરવું એ પછી સમજાશે. એ પહેલાં સમજાણું નથી અને કાંઈ કરવા લાગે તો એ યથાર્થ નહીં હોય અને એનું ફળ પણ યથાર્થ નહીં આવે, એટલે મુક્ત દશા નહીં આવે, મોક્ષ માર્ગમાં નહીં આવે. થોડો અવાજ વધી શકે તો સારું રહેશે. માઇક એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના અને તેને માટે દ્રઢ થઈને જુર્યા વિના. દ્રઢ થઈને એટલે કે એવી ચિંતનામાં, ચિંતના પોતે જ એક ટેન્શન છે, માનસિક તણાવ છે. ચિંતા પોતે શું છે? ચિંતના કહો કે આપણે ચિંતા સારી ભાષામાં કહીએ છીએ, કે પોતે એક માનસિક તણાવ છે, મેન્ટલ ટેન્શન છે. મેન્ટલ ટેન્શન જ્યારે પણ ઊભું થાય ત્યારે માણસને એમ થાય કે આ મટે તો સારું, મને ટેન્શન ન હોય તો સારું. આમાં એમ નથી કરવાનું, આમાં તો એ ટેન્શન આવતું નથી, આવવું જરૂરી છે. અને એના માટે હારી જવાની જરૂર નથી, દ્રઢ રહેવાની જરૂર છે કે ભલે આવે, આવવા દે. અને જુરે એટલું ટેન્શન આવે એમ નહીં, એ ટેન્શન આવીને જુરે એવી દશા આવે ત્યારે જે આ ઉપાય છે એની દિશા કઈ છે એનું થોડું ભાન થાય છે. એટલે સૂજ આવે છે, થોડું માર્ગ એટલે ઉપાય. સંસારથી મુક્ત થવાના ઉપાયની દિશાનું થોડો ખ્યાલ એટલે સૂજ આવે છે. ત્યારે આ ચિંતાના ચિંતાથી જુરે ત્યારે એ પ્રકાર છોડીને કોઈ બીજા પ્રકારે દાખલ થવા માંગે આ માર્ગમાં એને ના પાડશે. માર્ગની દિશાનું પણ અલ્પભાન થતું નથી, પૂર્વે કદી કોઈને થયું નથી અને ભવિષ્યકાળે પણ કોઈને થશે નહીં. ત્રણે કાળે પ્રવેશ અહીંથી થાય છે. કેટલી વાત બને છે, સંભવિત છે કે કોઈને એ ટેન્શન તીવ્ર માત્રામાં હોય છે તો કોઈને અલ્પ માત્રામાં હોય છે, એવું બને છે. એ નહીં બીજું કઈ નહીં, જેમ છે જેમ છે. એનું કારણ હોય છે કે જેણે ઘણા વિષમ પરિણામો કર્યા હોય છે એને બહુ તીવ્ર માત્રામાં આવે છે, જેને બહુ વિષમ પરિણામો નથી કર્યા એને થોડી માત્રામાં આવે એવું પણ બને છે. એમ થવાનું કારણ શું? કે જેને ઘણા વિષમ પરિણામો કર્યા છે એને મલિનતા જામી ગયેલી છે, મળ જામેલો મળ છે, તો એ કાઢવામાં થોડી મહેનત વધારે પડે છે. એટલે તીવ્ર માત્રામાં પુરુષાર્થ એ ચાલે છે, ટેન્શન એને મળ ઓછો જામેલો છે. પહેલેથી સરળ જીવન હોય છે, સીધું જીવન હોય છે, અલ્પ કષાયવાળું જીવન હોય છે, અલ્પ રસવાળું જીવન હોય છે, એને અલ્પ માત્રામાં આવે તો પણ એ અશુદ્ધિ મટે છે, ગળે છે. આ જે ચિંતના છે એ અશુદ્ધિ ગાળવાનું કારણ બને છે. ઠીક, આ ચિંતના પૂર્વે કરેલા પરિણામોથી જે અશુદ્ધિ અને મળ જામેલો છે એને ગાળી નાખવાનું એક રસાયણ છે. અને એ ઓછા વધતા પ્રમાણમાં દરેકને હોય જ છે, જો ન હોય તો આ પરિભ્રમણ એ ન કરતો હોય. પણ જ્યારે એ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે ત્યારે એને છે એ વાત નક્કી છે. એ ગાળવા માટે આ પરિસ્થિતિમાં આવે ત્યારે એ ગળે છે, પછી એ જાય છે. અમે તો એમ જાણ્યું છે, અમારા અનુભવથી અમે આ વાત જાણી છે. માટે તમારે સદા એ સૌ મુમુક્ષુ એ જ શોધવાનું છે કે આ ચિંતનાને આ જૂરણા કેવી રીતે ઊભી થાય. કોઈ હવે એમ કહે કે વાત સમજમાં આવી છે અને તેથી એવી ચિંતના અને જૂરણા શરૂ થાય એવું ઈચ્છીએ છીએ પણ થતું નથી, ત્યારે શું કરવું? તમારો પ્રશ્ન અહીંયા હોઈ શકે, એ પ્રશ્નનો ઉત્તર એ છે કે જો થતું નથી તો જીવ બીજી ચિંતાને ઓછી કરતો નથી. આ સંસારમાં ચિંતા વગરનો કોઈ જીવ નથી. એક જણ લાવી દો, રાજા મહારાજા પ્રાઇમ મિનિસ્ટર કોઈને બી લાવી દો, ગરીબ તમંગર કોઈને બી લાવી દો, કોઈ પણ સ્તરના માણસને લાવો, એના જીવનમાં એના સંયોગોની અને એના ભવિષ્યની ચિંતા ન કરતો હોય એવું બતાવી દો. દેખીતી રીતે આવતીકાલનો તમે કઈ વિચાર કરતા જ નથી, એમ છે ભવિષ્યનો કોઈ વિકલ્પ આવતો જ નથી. દેખીતી રીતે આવતીકાલનો તમે કઈ વિચાર કરતા જ નથી, એમ છે ભવિષ્યનો કોઈ વિકલ્પ આવતો જ નથી. તમે વ્યવસાય કરો છો એ શું બતાવે છે? આજે તો તમે ઉટકીરા પાણામાં જમો છો, ગરમ ગરમ રોટલી આવે છે, આજની તો તમને ચિંતા છે. બે ત્રણ વર્ષનું અનાજમાનો ભરી લીધું હોય કે 12 મહિનાનું ભરી લીધું હોય તો એની તો ચિંતા છે એની. પછી ધંધો શું કરવા? પછી વ્યવસાય શું કરવા? ભવિષ્યની ચિંતા છે માત્ર. બીજી કઈ દિશા સુસ્તી નથી એવું નથી, ખરેખર ઊંડા ઉતરીને તપાસવાની જરૂર છે કે આપણે કેટલા ભવિષ્યનો વિચાર કરીએ છીએ, કર્યા પછી એનો નિર્ણય કર્યા પછી આ ચાલુ રહ્યું છે. આ તો એક પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિની પાછળ કોઈ નિશ્ચય થયેલો હોય છે, એ નિશ્ચયને અનુસરીને પ્રવૃત્તિ છે. તો એ નિર્ણય શું હોય છે? તો આપણે સાવ બંધ કરીને બેસીએ તો પછી 25 વર્ષ પછી શું, 50 વર્ષ પછી શું, અરે આપણા છોકરાના છોકરા પછી શું, એના છોકરા પછી શું, એવું કાંઈ ને કાંઈ ઊંડે ઊંડે પડ્યું હોય છે. આપણે એટલી વ્યવસ્થા હોવી જોઈએ કે કોઈને આગળ આપણી પેઢી દર પેઢી વાંધો ન આવે એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ. આપણને તો વાંધો નથી પણ આપણા વારસદારોમાં કોઈને વાંધો ન આવે એવી વ્યવસ્થા થાય તો આપણે કરતા લેવી જોઈએ, કરી લેવી જોઈએ. પ્રોબ્લેમ નાનો હોય કે મોટો હોય પણ આપણા બધા વિચારો આપણા સંયોગો પાછા છે. અરે બીજું કાંઈ નહીં તો આપણી પાસે જે કાંઈ ધન આવ્યું છે, પૈસા આવ્યા છે, એ સચવાઈ રહ્યા એનું પણ આપણને ચિંતા હોય છે અને સાચવવા માટે એને ક્યાં ગોઠવાય એની પણ આપણને ચિંતા હોય, કેમ કે ગમે ત્યાંથી ગોઠવી શકાય એવું નથી. તો કમાવવું એટલું જ નહીં, જેટલું કમાવવું એ સંયોગોની ચિંતા છે, એટલું જ એ ધનને સાચવવું એ સંયોગોની ચિંતા છે. અને એ ન થતું હોય એવું તો કોઈ દેખાય છે નહીં કે ભાઈ છે એ ખોવાઈ ન જાય, એ પણ જળવાવું જોઈએ, સચવાવવું જોઈએ. વધારે કાંઈ વાંધો નહીં ચાલો, પણ સચવાવવું તો જોઈએ ને, એ બંને એક જ વાત છે. મેળવવું અને સાચવવું એ બંનેની જાત એક જ છે, બંનેમાં એક સરખી સાવધાની છે અને એ સંયોગોની ચિંતા છે, બીજું કાંઈ નહીં. દરેક જીવ, દરેક માણસ અહીંયા એટલો બધો ફસાયેલો છે એ વિષયમાં એટલો ફસાયેલો છે કે એનો આત્મા એ પરિણામોથી ઘેરાઈ ગયેલો છે. એમ નાની દ્રષ્ટ છે, નાનીએ જોયું છે કે સંસારમાં સંસારી આત્મા આ પ્રકારની ચિંતાથી ઘેરાઈને પીડ્યો છે. એ ઘેરામાંથી બહાર નીકળી શકતો, બહાર નીકળી શકતો નથી અને પોતાના ભવિષ્યની જન્મ મરણની ચિંતા કરી શકતો. પ્રશ્ન આપણે એ ચાલ્યો હતો કે ચિંતા કેમ ઊભી થતી નથી. જયારે એ વાત આપણને માન્ય છે કૃપાગુરુના વચનોથી કે આ ચિંતનામાં જીવે આવવું જોઈએ, તો પછી આપણે હોય તો સારું અથવા થાય તો સારું, કેમ કે આપણને પછી શું જ આવશે, શું કરવું શું નહીં કરવું, અને છતાં નથી થતી હકીકત છે. તો એના માટે આપણે સત્સંગમાં એનો પ્રશ્ન પણ ઉઠાવીએ કે વાત તો બરાબર છે પણ હવે નથી ન થતું હોય તો શું કરવું, એ પ્રશ્ન આવવાનો છે. હા, એની ચિંતા થવી જોઈએ, ચિંતા નથી થતી એની ચિંતા પણ થવી જોઈએ. કેટલાક રોગ એવા હોય છે એની પીડા ન થાય પણ એક્સરેમાં ચોખ્ખું આવે, શિષ્ટ થાય છે ને, ગાંઠ થાય છે અંદર, ફોટામાં એના ડાયગ્નોસિસમાં આવી જાય, ચોખ્ખું આવે, સાઈઝ સાથે આટલા ઇંચ બાય આટલા ઇંચની શિષ્ટ છે અંદરમાં, ગાંઠ છે, કિડનીમાં થાય છે, છાતીમાં થાય છે, પેટમાં થાય છે, લીવરમાં થાય છે, ઘણી જગ્યાએ છે. અને એને ડિટેક્ટ પણ થાય છે, આજે તો એના સાધનો છે, સોનોગ્રાફી કરાવે છે, સ્કેનિંગ કરાવે છે. મારા મિત્ર ડોક્ટર છે, એને હાર્ટની નીચે આ સાઈઝની અંદર એક્સરેમાં આવે છે, તો કે દુખાવો નથી, તો કે દુખાવો નથી એ ચિંતાનો વિષય છે. દુખાવો હોય તો એનો ઈલાજ કરે માણસ, દુખાવો ન થાય તો ઈલાજ ન કરે, ગાંઠ થઈ જાય મોટી, પછી વધારે મુશ્કેલી ઊભી થાય પાછળથી. એમ આ ચિંતનાની ચિંતા ન હોય તો રોગ ન કરશે, ભોગ્રમણનો રોગ વધશે. માટે ચિંતના ન હોય તો એની ચિંતા પણ હોવી જરૂરી છે. અને એ ચિંતા કે જરૂરના નથી એનું કારણ વર્તમાન પરિસ્થિતિ ઉપરની આપણા પરિણામોની પકડ છે. કેટલી જબરદસ્ત પકડ છે એની આપણને ખબર નથી, પણ એ પકડ એક ચિંતના છે, સંયોગોની ચિંતા છે, અને બીજી ચિંતાને આવવા દેતી નથી. એટલે એ રોગ એવો છે કે આપણને એની પીડા થતી નથી ને રોગ વકરતો જાય છે, એવી નોંધ લેવા જેવું છે. આમાંથી એ નોંધ આમાંથી લેવા જેવું કારણ કે ચિંતા વગરનો કોઈ જીવ છે જ નહીં. હવે આને કેવી રીતે વિચારવા જેવી વાત છે થોડી, કે એનો બીજા પાસાને સ્પષ્ટ કરી હતી કે જે સંયોગોની ચિંતા છે તે માઇનર પ્રોબ્લેમ છે અને જન્મ મરણની જે ચિંતા છે એ જન્મ મરણનો પ્રોબ્લેમ મેજર પ્રોબ્લેમ છે. આપણને ગમે એવી પ્રતિકૂળતા હોય પણ મોત આવે એવી એવી પરિસ્થિતિ ઊભી થાય તો બાકીની બધી પ્રતિકૂળતા માઇનોર થઈ જાય કે ન થઈ જાય. આ તો સીધી વાત છે ને, મૃત્યુથી બચવા માટે જે કઈ સમસ્યા ઊભી થઈ તે ટોપ પ્રાયોરિટીમાં આવે કે ન આવે, બાકીને બધી આપણે અનેક જાતના પ્રોબ્લેમ હોય અને એની ચિંતા કરતા હોય, પણ એમ ખબર પડે કરે આમાં તો મરી જવાય. આ એક એવું કારણ ઊભું થયું છે કે એમાં તો બચવું મુશ્કેલ છે, પ્રાણ છૂટી જાય તો બધી વાત ગૌણ કરીને ત્યાં આપણે કોન્સન્ટ્રેટ થઈએ છીએ કે નથી થતા. જે થાય કર્યું છે તો એક મૃત્યુની સમસ્યા મેજર પ્રોબ્લેમ થાય છે, તો અનંત મરણની સમસ્યા એ કેવડો મોટો મેજર પ્રોબ્લેમ છે. એ મેજર પ્રોબ્લેમને આપણે અવગણીએ અથવા ન ગણીએ અને નાની નાની સમસ્યામાં આપણે રોકાઈ જઈએ, એ વાત ઢાંકણ ભરેલી તો જરાય નથી. સારી ભાષામાં કહીએ તો ઢાંકણ ભરેલી જરાય નથી, કઠોર ભાષામાં કહીએ તો મૂર્ખતા ભરેલી છે. ખાડે ડૂચા દરવાજા મોકલા એને મૂર્ખતા કહેવાય કે શું કહેવાય? એટલે ગંભીરતાથી આ વિષયને વિચારવા જેવો છે, લાઇટલી વિચારવા જેવું નથી. બહુ અનુભવથી વાત થયેલી છે, અનેક ભાવોના અનુભવોનો નિચોડ છે આમાંથી. ધર્મના ક્ષેત્રમાં ધાર્મિક પ્રવૃત્તિ કરવા વાળા મનુષ્યોનો આ બહુ મોટો પ્રોબ્લેમ છે કે અમારે શરૂ ક્યાંથી કરવું. કાંઈક ને કાંઈક કરતા હોય છે, એનો ફાયદો દેખાતો નથી. હવે શું કરવું ને ક્યાંથી શરૂ કરવું, આ સમસ્યા ઊભી છે બધાને. એવી રીતે મૂંઝાયેલા મનુષ્યોને માટે, મુમુક્ષુઓને માટે આ એક બહુ અમૂલ્ય માર્ગદર્શન છે જે એમણે પોતાના ઘણા અનુભવના અનુભવના નિચોડથી નીચોવીને વાત મૂકી છે. એટલે પોતાને જ્યાં જ્યાં ચિંતા થાય છે એને થોડું આપણે શોધવાનો સમજવાનો પ્રયત્ન કરવો પડશે કે આ નાની નાની વાતમાં આજી આવી રીતે સમય ગાળે છે, આ મોટો પ્રોબ્લેમ ઊભો છે એનું શું, એનો અર્થ કે નાની વાતમાં રોકાયેલો છે. મોટી વાતને અવગણે છે એનો અર્થ કે નાની નાની વાતમાં એ રોકાયેલો છે. હે, ત્રીજી કોઈ સ્થિતિ નથી, ત્રીજી કોઈ સ્થિતિ નથી. એ સાઈડમાં પોતે ક્યાં રોકાયેલો છે, ખોટો રોકાયેલો છે એ વાત એને શોધી કાઢવી જોઈએ. કેમ કે આ વિષયની વાસ્તવિક સમજણ તો ચિંતના ઊભી કરે કરે ને કરે, છતાં જાણ્યા પછી ને સમજ્યા પછી એ ચિંતના ન થતી હોય તો એ જાણવું ને સમજવું એ વાસ્તવિક નથી, અવાસ્તવિક છે. કેન્સર થાય અને એની ચિંતા ન થાય એવું એક માણસ લાવો તો એને ચિંતા નથી, એને કઈ વલન થયું સિવાય કે કઈક ગડબડ હોય વિચાર શક્તિમાં, જ્ઞાનપણમાં, એ જુદી વાત છે. સમજદાર માણસ તો થાય જ, જવાન ઉંમર હોય 25 વર્ષની અને કેન્સર થયું, ચિંતા નહીં થાય એને, હું આખા ઘરને ચિંતા થશે, એને પોતાને નહીં આખા ઘરને ચિંતા થશે. એ ચિંતા કરવાનું કોઈને શીખવાડવું પડતું નથી. અને આયા પૂછે છે અમને ચિંતા કરતા શીખવાડો, ચિંતા કરતા શીખવાડવું, એ કોઈ પ્રશ્ન છે? કોઈ કેમ ચિંતા કરવાનું ત્યાં શીખવાડવું ન પડ્યું? મેં એના માટે કોઈ દિવસ કોઈ સાહિત્ય વાંચ્યું હતું કે ચિંતા આમ કરાય? મેં એના માટે કોઈ ટ્યુશન લીધું હતું? સહેજે થાય છે, સમજણ પોતે ચિંતા ઉભી કરે છે. એમ આ તો કેન્સરનો દાદો છે, અનંત જન્મ મરણ થાય તો કેન્સરનો દાદો છે, એની ચિંતા કેમ થાય પૂછવું પડે છે? એક આશ્ચર્ય છે. આશ્ચર્ય એટલા માટે છે કે એ વાતની અયથાર્થ સમજણ છે, એટલે એ વાત સમજવા છતાં ચિંતા ઉત્પન્ન થતી નથી. નહીતર તો સમજાય એને ચિંતા થયા વગર રહે જ નહીં, એની વાસ્તવિકતા છે. એટલે રિયાલિટી ઉપર આવવું પડશે. આપણે વાંચીએ, વિચારીએ અને ચર્ચા કરીએ, પણ એની રિયાલિટી ઉપર ન આવીએ તો નકામી વાત થઈ ગઈ. કોઈ આપણા જેવા માણસને એમ કહે કે તમે આવી તત્વોનો વિષય વિચારો છો ને રિયાલિટી ઉપર આવતા નથી, એટલું શરમજનક છે. તો પછી આ વાત શું કરવા વિચારીને સમય બગાડો છો? એમ જ કહે છે, તમે જયારે સમયને શક્તિ ખર્ચો છો અને છતાં એ વાતને રિયાલિટી ઉપર આવતા નથી, કલ્પના વિહાર ચાલે છે, શું છે આ? એમ થયું વાત કે કલ્પના વિહાર છે. આપણા જોવા માટે તો યોગ્ય કેમ લાગે? એને આ પુત્ર છે એ મુમુક્ષુ જીવનનો પ્રારંભ કાળ કેવો હોય છે એ દર્શાવતો આ પત્ર છે, અથવા મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પરિણામોની શરૂઆત થાય છે, કેવા પ્રકારે શરૂઆત થાય છે એ દર્શાવે છે. બહુ ભાગ એવું ગણેશ કહ્યું છે ધર્મના ક્ષેત્રમાં કે આ પરિસ્થિતિમાં આવ્યા પહેલા જીવ ધર્મના કાર્યોમાં કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય લઈ લે છે, અને એ નિર્ણય અનુસાર એનો અમલ પણ કરે છે, અને એનો સરવાળો ફેલ્યોર સિવાય બીજું કાંઈ નથી, નિષ્ફળતા. એ નિષ્ફળતા આવીને ઉભી રહી છે. કેમ કે ત્યાર પછી બીજું જાણવું શું તે જણાય છે એમ કે છે. એ પહેલાં તો જાણી લીધું હોય તો એ બધું સમજણ વગરની વાત છે એમ કહેવું છે. બીજે તો બીજા બધાની વાત છોડો, આવી ચર્ચા થાય છે એ થયા પછી પણ જીવ આ વિષયને છોડીને બીજી બીજી વાતમાં માથું મારે અને ચર્ચા કરે છે, આનું શું ને તેનું શું, ફળાનું શું, ભીકણું. અરે ભાઈ, પણ આ તો કીધું તો શું કર્યું? કઈ સાગર ભાગવત વાંચી? પછી શું કરવા બીજે છે? સમયને શક્તિ ખર્ચવી. ત્યારે વાત ધ્યાન ઉપર મૂકવામાં આવી, ધ્યાન ઉપર નહોતી આવી ત્યાં સુધીની વાત છોડો, એવી એ વાત જ ધ્યાન ઉપર નહોતી આવી. પણ પત્ર વાંચી ગયા છતાં ધ્યાન ઉપર નથી આવ્યું. ઘણા તો વાંચ્યું નથી ધ્યાન ઉપર નું આવ્યું, પણ વાંચીને ધ્યાન ઉપર નું આવે એવું બને. પણ હવે ધ્યાન એની ચર્ચા ચાલે ને ધ્યાન ઉપર મુકાણી પછી બીજી ચર્ચા શું કરવા, કર્તવ્ય ને અકર્તવ્ય ને કામ કરવું કેમ કરવું, પછી જો બીજું થતું હોય તો એનો અર્થ કે આપણે ખરેખર છૂટવાની ઈચ્છા થઈ નથી. કેમ કે આમ તો માર્ગની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે એની એને આપીએ છીએ, એને માર્ગની ઈચ્છા જ ઉત્પન્ન થઈ એમ સમજવા યોગ્ય છે. ચિંતના થાય છે ત્યારે કેવા કેવા વિચારો આવે છે કે જે વિચારોને લઈને જીવ વૈરાગ્ય પામે છે અથવા સંસારની ચિંતાથી ઉદાસીન થાય છે, એટલે કે સંસારની ચિંતાના ઘેરાવામાંથી છૂટે છે. એ વિચારો કેવા કેવા આવે છે એ દર્શાવતો પત્ર છે 128. એ પત્ર એવી શૈલીમાં લખાણો છે કે કૃપાળુજી જેણે પોતાની જ વાત કરી દીધી છે એવી શૈલીમાં લખાણો છે. પ્રથમ ક્ષમાપનાની બે લીટી લીખ્યા પછી મૂળ વિષય શરૂ કરે છે આ પત્રનો, કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી અથવા સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. આ પરિભ્રમણની ચિંતા ચાલે છે ત્યારે આવા વિચારો આવે છે, અને અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એમ કરીને જાણે પોતે જ પોતાની વાત કરતા હોય એમ કહે છે. ઉપર છલ્લું સ્મરણ આવે છે એમ વાત કરે છે, ભૂતકાળના પરિભ્રમણનું ઉપર છલ્લું સ્મરણ કે વિકલ્પ આવે છે એમ વાત નથી, અંતરના ઊંડાણમાંથી એ વાત આવે છે એમ કહેવું છે. ભૂતકાળનો વિષય છે તે સ્મરણ શબ્દ લેખો છે, વર્તમાન હોય તો જોવે છે પોતે અને ભવિષ્ય માટે વિચારે છે, પણ અહીંયા ભૂતકાળનો પરિભ્રમણનો વિષય ભૂતકાળ છે એટલે સ્મરણથી વાત લીધી છે, પણ બહુ ઊંડેથી એ વાત આવી છે એમ કહે છે. ઉપર છલ્લી નથી આવી, ઊંડેથી આવે ત્યારે એની અસર ઘણી હોય, અને ઉપર છલ્લી આવે તો એની કોઈ અસર સાવ ઉપર છલ્લી અસર હોય તો એથી કોઈ કામ થતું નથી. આ એક ચિંતના પોતે થિંકિંગ સ્ટેજનો વિષય નથી, ફિલિંગ સ્ટેજનો વિષય છે, એટલે અંતર્જ્ઞાનથી વાત લીધી છે. અંતર્જ્ઞાનથી સ્મરણ લેવાનું પાછળ હેતુ શું કહેવા માંગે છે કે લાગી આવે છે, માત્ર સાંભળે છે ઉપર છલ્લું એવું નથી કે જેની અસર ઘડીકમાં ભૂંસાઈ જાય, લાગી આવે છે. કેમ કે છેલ્લે એમણે લીધું છે કે નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, એ પરિગ્રહનું ત્રીજી લીટીમાં જાણ લીધું કે નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહાવૈરાગ્યને આપે છે, એટલું લાગી આવે છે મહાવૈરાગ્યને આપે છે. એટલો બધો અંદરથી વૈરાગ આવી જાય છે સંસાર ઉપર, બસ આજીવે પરિભ્રમણ કરતા જ રહેવાનું, આમનામ પરિભ્રમણ કરતા જ રહેવાનું, નિરંતર અનંતકાળથી કરતો આવ્યો છે ને હજી એમ જ કરતા રહેવાનું છે, ક્યાં સુધી લાગી આવે ત્યારે એ વાત ઉપર લાગી આવે, બહુ અસરમાં આવે છે, ત્યારે એને વર્તમાન સંયોગોથી ઉદાસીનતા થતી સમજ છે. એટલે જે ચિંતામાં જીવ ઘેરાયેલો છે એ ઘેરાવામાંથી છૂટવા માટે એક નવી ચિંતા ઊભી થઈ, ત્યારે છૂટો એટલે ટ્રાન્સફર થાય છે, ચિંતા ટ્રાન્સફર થઈ જાય છે. વર્તમાન ભવના સંયોગોને બદલે અનુભવ ભ્રમણની ચિંતામાં આવી ગયો, મેજર પ્રોબ્લેમ છે માટે. અને એ યથાર્થ વૈરાગ છે. પ્રારંભની ભૂમિકાનો આ યથાર્થ વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય પહેલા હોવો જોઈએ, આ પ્રકારે હોવો જોઈએ તો યથાર્થ છે, નહીંતર વૈરાગ્ય હોય તો યથાર્થ નથી. વૈરાગ્ય ઘણા કારણોથી આવે છે માણસને, એ કારણ બધા યથાર્થ વૈરાગ નથી, યથાર્થ વૈરાગ્ય નથી. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, અથવા અમને સાંભળતો નથી સ્મરણમાં, કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. કરતો જ આવ્યો છે, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય. બીજી વાત એ ભાવ ભ્રમણ છે. સંકલ્પ વિકલ્પ જે થયા કરે છે તે ભાવ ભ્રમણ છે, અને એના ફળમાં જીવ જન્મમરણ કરે છે તે દ્રવ્ય પરિભ્રમણ છે. ભાવ પરિભ્રમણ અને દ્રવ્ય પરિભ્રમણ બે પ્રકારના પરિભ્રમણ છે. ભાવ પરિભ્રમણ તે કારણ છે, અને દ્રવ્ય પરિભ્રમણ તેનું ફળ છે. પહેલા જીવ ભાવે ભમે છે, પછી દ્રવ્ય ભમે છે, પણ એ ભમતો જઈએ છે. માટે ભાવ ભ્રમણ પહેલું છૂટે, કારણ છૂટે તો કાર્ય છૂટે. અને એ વડે સમાધિ નો ભૂલો હોય, એ સંકલ્પ વિકલ્પ કરતા જીવ અશાંત દશાને પામ્યો છે, હંમેશા ક્લેશને પામ્યો છે, અને શાંત સમાધિની દશા ચૂકી ગયો છે, ભૂલી ગયો છે. એ કારણે એને પોતાની શાંતિ જોખમાવી છે, પોતાની શાંતિનું પોતે જ ખૂન કર્યું છે. આપણે બપોરે તમારા સંસ્થાથી ચર્ચા થઈ, એક વાત કેવી રહી કે પાશ્ચાત્ય દેશોમાં લોકોની પાસે અઢળક પૈસો હોય છે, ઘરમાં એક કે બે માણસ હોય ને પૈસાનો પાર ન હોય, મલ્ટી મિલિયન હોય ને એટલી આવક હોય, એને દુઃખ શું કરવા? એ શા માટે અનહેપી છે? કે એને જે એ મેળવવા અને જાળવવા રસ લીધો, કોઈ વાર મેળવવા લીધો અને મેળવ્યા પછી કોઈ વાર જાળવવા રસ લીધો, એ રસના કારણે એની શાંતિ છે, એ અશાંતપણાને પામે. જળ પદાર્થમાંથી સુખ લેવાની તીવ્ર વૃત્તિ, તીવ્ર રસવૃત્તિ જીવની શાંતિને બગાડે છે અને અશાંતિને ઊભી કરે છે. જીવની શાંતિ બગાડીને અશાંતિને ઊભી કરે, અશાંતિનો રોગ એમાંથી જન્મ. જળમાંથી સ્ફૂટ લીધું, નહીં તો વર્તમાનમાં એને કઈ ઉપાધિ નથી મળતી. એ લોકોને કઈ વર્તમાનમાં કોઈ ઉપાધિ છે એમ નથી, પણ હે દેખીતી નથી, પણ એને ક્યાંય ચેન ને શાંતિ નથી હોતી. અરે અહીંયા પણ આખી જિંદગી માણસ ખૂબ પરિશ્રમ કરે માનસિક કે શારીરિક કોઈ બી પ્રકારના અને પ્રાર્થ યોગે સંપન્ન પરિસ્થિતિ થાય 50-60 વર્ષે પહોંચે પછી બધી અનુકૂળતાઓ બધી થઈ ગઈ હોય બેચેની રહ્યા કરે પૂછે બીજાને કે કારણ વગર બેચેની મને શું કરવા રહેતી હશે ભાઈ કારણ તો પહેલાથી એવું છે કાર્ય તો હવે આવ્યું છે પૂછે આમ મારે કોઈ કારણ એવું નથી ઉપાધિ નથી જરાય ખાય છે પીએ છે આ બધી સગવડ છે ઘરમાં પણ શાંતિ નથી એનું શું કરવું પણ ક્યાંથી શાંતિ હોય આખી જિંદગી આ અશાંતિ ઉભો કરવાનો તો પ્રયોગ ને પ્રેક્ટિસ કરી છે પછી રડવા માટે કે જાળવવા માટે ગમે તે રીતે તીવ્ર રસથી પરિણામ કર્યા હોય અશાંતિ ઘણા ને આવે છે આ તો નજરે જોયેલા દાખલા સંપન્ન માણસો હોય અને એને શાંતિ ન હોય જીવન અરે કોઈની તો પ્રકૃતિ એવી બગડે કે ઘરના છોકરા એમ કે કાની હાંઠે બુદ્ધિ નાખી હવે એ કહેવત પડી ગઈ છે આપણે ત્યાં પાછલા જીવનમાં જે પ્રકૃતિ દોષ ઉભો થાય છે એનું કારણ શું એ અશાંતિમાંથી એ વાત ઉભી છે પોતે પણ શાંતિ ન લઈ શકે ને બીજાને શાંતિ ઘરમાં લેવા ન દે ક્લેશ કર્યા કરે કારણ વગર એનું કારણ શું તીવ્ર રસ લીધો શકે છે આવી એક પરિસ્થિતિ સર્જાય છે એની પાછળ એનું વિજ્ઞાન શું છે એ સમજવાનું સાયન્સ શું છે એ કારણે પોતે સમાધિ અથવા શાંતિને ચૂક્યો છે ભૂલ્યો છે નિરંતર અમને એ સ્મરણ એટલે ચિંતન રહે છે નિરંતર ચિંતા ઊભી થાય પછી નિરંતર નહીં અને એ મહાવૈરાગ્યને આપે છે અમારું ચિત્ત ક્યાંય સંસારમાં આવે તો અટકું નથી આ જન્મ મરણ કેમ માટે એની ચિંતા થઈ પડી એ રીતે એ જ વિષયમાં બીજી પણ થોડીક વાત એમને લખી છે